ओम श्रीमद् राजचंद्र ज्ञान मंदिर राजकोट। सोमवार मंगलवार तारीख 4 जुलाई 2017 श्रीमद् राजचंद्र वचनामृत जी पत्र समीक्षा पत्रांक 135। ખંભાતના મુમુક્ષુઓને પરમ કૃપાળુ દેવનું ઓળખાણ થયું છે। કૃપાળુ દેવ અમદાવાદ મોક્ષમાળા છપાવવા માટે ગયા હતા અને જોગાનુજોગ જુઠ્ઠાભાઈને ત્યાં એમનું રહેવાનું થયું હતું। જુઠ્ઠાભાઈના મિત્રો એવા અંબાલાલભાઈ ખંભાતથી એમને મળવા આવતા અને કોઈ લગ્ન પ્રસંગ માટેનું નિમંત્રણ આપ્યું ત્યારે જુઠ્ઠાભાઈએ ઉદાસીનતા બતાવી કે આમાં શું આવવું, અમે તો આ સત્સંગ સમાગમ કરીએ છીએ। એટલે અંબાલાલભાઈએ જરા ઉત્સુકતા બતાવીને પૂછ્યું કે અમને કંઈ એ પત્ર વાંચવા મળે। એ પત્ર વાંચ્યા અને અંબાલાલભાઈને પણ આવી જિજ્ઞાસા જાગી અને ત્યારથી એમણે કૃપાળુ દેવ સાથે પત્ર વ્યવહાર શરૂ કર્યો છે। રૂબરૂ મળવાની તો કૃપાળુ દેવની આજ્ઞા નથી અને એમાં જે એમણે પૂછ્યું છે કે શા માટે તમારે અમારો સંપર્ક કરવો છે, એના જવાબમાં ખંભાતના મુમુક્ષુએ લખ્યું છે કે અનાદિકાળનું પરિભ્રમણ હવે સમાપ્તતાને પામે એવી જિજ્ઞાસા છે। સંતનો સમાગમ શા માટે કરવો, પારમાર્થિક સાધના શા હેતુએ કરવી, ધર્મ શું કામ કરવો, જરૂર શું છે? આ વાત જ્યાં સુધી પકડાશે નહીં ત્યાં સુધી સાધનો બધા થશે, પણ એ સાધનો શુભ ક્રિયામાં સમાપ્ત થશે, એનું જે કંઈ પુણ્યબળ થવાનું હશે તે થશે ભાવ અનુસાર। પરંતુ એક એક સાધન મોક્ષને માટે થાય, એક એક ક્રિયા મોક્ષ તરફનું પગલું આપણું પડે એ તો જ્યાં સુધી મુક્તિની જિજ્ઞાસા ન હોય, તમન્ના અને તલસાટ ન હોય ત્યાં સુધી સાધન શું કરે? સાધનને જોડવા માટે જે પોતાનો ભાવ જોઈએ, આત્માનું સ્વરૂપ એ ભાવ સ્વરૂપ છે। સાધન દેહ કરશે, ક્રિયા દેહથી થશે, પણ ભાવ તો આત્મા જ કરશે અને આત્માની પાસે કોઈ ઇન્દ્રિયો નથી, આત્મા પાસે કેવળ પોતાના ભાવ છે, ચૈતન્ય પાસે શુદ્ધ ભાવો છે, એ સિવાય કંઈ નથી, અરૂપી છે। પણ જ્ઞાન દર્શન ચારિત્ર સુખ ઇત્યાદિ ભાવોની પરિપૂર્ણતા છે। હવે એ ધર્મની ક્રિયાઓ સાથે એ ભાવનું જોડાણ જ્યાં સુધી ન થાય ત્યાં સુધી ક્રિયાઓ માત્ર યંત્રવત સાધન તરીકે રહે, એનાથી એનું ઈચ્છિત પરિણામ લક્ષણો એ ન આવે। મોટામાં મોટો યક્ષ પ્રશ્ન સાધકો માટે હોય આ કાળમાં તો એ જ છે, ખૂબ સાધનો ચાલ્યા છે, ક્રિયાઓ પાર વિનાની થાય છે, ધર્મની તો ચારે બાજુ બોલબાલા છે, આમ ચાતુર્માસ શરૂ થયો નથી ને ગાંડા થયા જ બધા, પરંતુ ક્યાંય આધ્યાત્મિકતા જાગતી નથી। કોઈ જગ્યાએ ચાતુર્માસ પૂરું થયું અને 5-25 લોકો આત્મકલ્યાણના માર્ગે થયા એનું જીવન એ પ્રકારનું સંસારનું સમાપ્ત થયું આવું પરિણામ જોવા મળતું નથી. સહુ સાધન બંધન થયા. સાધન બંધન થઈને ઊભા રહીએ છે કારણ કે પછી એને ટેવ પડી જાય છે, આગ્રહ થઈ જાય છે કે આ કરવું જ, દેખાદેખી થાય છે, સાંપ્રદાયિક અભિનિવેશ આવે છે અને એ બધું ચાલ્યા કરે છે પછી તો એની અંદર. પણ હરિભદ્રાચાર્ય સુરેશ્વરજીએ પતંજલિના યોગ પછી, પતંજલિનો યોગ શરીર મન અંતઃકરણને જોડવા માટેની બહુ સરસ અષ્ટાંગ યોગની સાધના આપી. જીવનમાં સ્થિરતા આવે, શાંતિ આવે, ચડ વિચડતા ઓછી થાય એ માટે જબરજસ્ત સાધન આપ્યું. એણે કહ્યું કે તમારા દેહને દિવ્ય બનાવો. પણ હરિભદ્રાચાર્યજી એથી આગળ વધ્યા અને એણે કહ્યું કે અહીંયા ચૈતન્ય તત્વ સાથેના જોડાણનો અભાવ છે. શરીર, ઇન્દ્રિયો, મન, બુદ્ધિ એ બધાની સાથે જોડીને આખું એકાત્મ યોગ એ છે પતંજલિનો. એટલે શરીર નિરોગી રહીએ, સ્વસ્થ રહીએ, શાંત રહીએ, બધું જ થશે. પરંતુ અંદર રહેલું જે ચૈતન્ય તત્વ છે એનું જોડાણ પણ નહીં થાય ત્યાં સુધી યોગ પૂર્ણ નથી. પૂર્ણ યોગની પરિભાષામાં હરિભદ્રાચાર્ય સુરેશ્વરજીએ યોગ દ્રષ્ટિ સમુચય ગ્રંથ લખ્યો, પછી યોગ બિંદુ લખ્યું, યોગ સાર લખ્યો, ઘણા લખ્યા. એમાં પહેલું સૂત્ર આપ્યું કે મોક્ષેણ યુજ્યતે સહ યોગ. જે ક્રિયા, જે વ્યવહાર, જે ધર્મ જીવને મોક્ષની સાથે જોડે એનું નામ યોગ. એટલું સરળ થઈ ગયું, એટલી સમજની સ્પષ્ટતા થઈ ગઈ. પણ જીવોને વિચારણા ઓછી છે, વિચાર નથી કરી શકતો, કરતો નથી, કરી શકે? અનંત જ્ઞાનનો ધણી વિચાર ન કરી શકે એવું બને ખરું? કરતો નથી. કૃપાળુદેવે સૂત્ર આપ્યું કે કર વિચારતો પામ. આ આત્માના મુક્તિની, આત્મસિદ્ધિની વાત એ કોઈ કઠિન નથી. તારા સ્વરૂપની પ્રાપ્તિ તારા માટે કોઈ દુર્લભ નથી. પણ કર વિચારતો પામ, યુ શેલ રિયલાઇઝ બાય કન્ટેમ્પલેશન, નોટ ઓનલી થિંકિંગ. વિચારનો અર્થ થિંકિંગ છે એ તો સુપરફ્લુઅસ છે, સપાટી ઉપરની વાત છે, એ તો ક્રિયા છે મગજની. મેં આનો વિચાર કેમ નાને, જેટલા વિચાર કરો એટલા વમણ થાય. વિચાર વાયુ થાય એ આખો દી વિચાર કરતો હોય. કેટલાયને તો વિચારને કારણે ગાંઠ પણ થઈ જાય, તો એ વિચારથી મુક્તિ ન થાય. ડીપ, ગહન, અંતરતમના તલ સુધી પહોંચીને વિચારણા કરે, તત્વની વિચારણા, તત્વની. પરિવર્તન છે એની નહીં, અપરિવર્તનીય શું છે એની વિચારણા કરો. અહીંયા તો જેની વિચારણા કરી હોય કાલ બદલાઈ જાય. હું મારા શરીરની ગમે તેટલી વિચારણા કરું, 5 વર્ષ પછી શરીરના બધા કોષ, પરમાણુ, સ્નાયુઓ બધું બદલાઈ જવાનું છે. ઉંમર થશે એમ એની બધી શિથિલતા આવશે, તો તારો વિચાર શું કામનો? તો વિચારણા એ નિત્ય તત્વની કરવી, તત્વથી કરવી. એમ જિજ્ઞાસા તત્વની કરવી. આ યોગ જ્યાં સુધી ન થાય, આપણી ધર્મક્રિયાઓ યોગ ન થાય, યોગ એટલે આત્માને જીવને મોક્ષ સાથે જોડે, એ ક્રિયા, એ વ્યવહાર, એ અનુષ્ઠાન, એ સાધન, એ ધર્મનો પ્રકાર, એને યોગ કહે છે. એ યોગી છે, એના શ્વાસોશ્વાસ પણ ચૈતન્ય સાથે જોડાયેલા છે. એટલે એની હર ક્રિયામાં, ખાતા, બેસતા, ઉઠતા, સૂતા, બોલતા, પ્રત્યેક પ્રકારની શરીરની ક્રિયાઓમાં એની આત્મિક ચેતના અને ચેષ્ટા બંને જાગૃત હોય છે. એટલે એનું જીવન આખું યોગમય છે. આપણે બધી ક્રિયાઓ કરીએ છીએ પરંતુ સાથે જોડાતા નથી. અનુસંધાન વિનાની ક્રિયા એ લક્ષ્ય વિનાના બાણની પેઠે નિષ્ફળ જાય છે. બાણ લગાવ્યું, સરસ લગાવ્યું, જોર કરીને લગાવ્યું અને બાણ બરોબર એકદમ અણિયારું છે, તીક્ષ્ણ છે, પણ લક્ષ્ય વિંધાતું નથી. કારણ કે લક્ષ્ય જ નથી, ક્યાં મારવું છે ક્યાં ખબર છે. તો તે પ્રકારે આ યોગની ક્રિયામાં, અહીંયા સાધકની અંદર આ લક્ષ્ય બાંધવાની કેટલી ભૂમિકા, સતની જિજ્ઞાસા. કૃપાળુદેવે એક વાક્ય લખ્યું છે, જિજ્ઞાસા તે સતની રાખવી. સતની જિજ્ઞાસા, આપણી જિજ્ઞાસા સત સિવાયની બધી છે. મારે આ જોવું છે, મારે અહીંયા ફરવું છે, મારે અહીંયા જવું છે, આ કોણ છે, આ કયો હતો ને એને શું કર્યું, આવી પંચાતની જિજ્ઞાસા આપણી પારવી રહેણી છે. આ બધી લૌકિક જિજ્ઞાસાઓ છે, ઐહિક જિજ્ઞાસાઓ છે, સાંસારિક જિજ્ઞાસાઓ છે. પરમતત્વ સાથે એને કોઈ સંબંધ જ નથી. કછુ ઓર રહા ઉન સાધન સે, અબ ક્યો ન વિચારત હૈ મનસે. કંભાતના મમુક્ષુએ આ વિચારણા કરી લીધી અને આ જિજ્ઞાસુની કક્ષામાં આવી ગયા કે પ્રભુ આપનો સમાગમ અમારે બાકી કાંઈ માટે, અમારે અહીંયા ધર્મ છે, સંપ્રદાય છે, ક્રિયા છે, વ્રત છે, તપ છે, નિયમ છે, સામાયિક પરિક્રમણા છે, બધું છે. કાંઈ એ નવું તમારી પાસેથી મેળવવું છે એના માટે અમારે કાંઈ તમારું કામ નથી. અમારે તો અમારું પરિભ્રમણ કેમ ટળે, કેમ સમાપ્ત થાય, એટલે ફરી ચાલુ ન થાય, આ અમારી જિજ્ઞાસા છે. આવો કોઈ ઉપાય, આવો કોઈ ધર્મ, આવું કોઈ તત્વની આરાધનાનું સ્વરૂપ, આવું કોઈ ઉપાસનાનું સ્વરૂપ, આવું કોઈ સાધનાનું સ્વરૂપ છે કે જીવનું આવાગમન ટળે, જીવનું જન્મ જરા મૃત્યુનો ક્રમ તૂટે, પરિભ્રમણના પ્રત્યાખ્યાન થઈ શકે. આ પાયાની વાત છે. આ વિચાર વિના બધું કરેલું આપણું, એમાં ક્યાંય બળ આવતું નથી, આત્મિક બળ નથી આવતું, ચૈતન્યનું જોશ નથી આવતું. આપણી ક્રિયા સાથેનો પ્લગ એ ચૈતન્ય શક્તિ સાથે જોડાયેલો નથી. પ્લગ જોડ્યા વિના આપણે બધું કર્યા કરીએ છીએ. ઉર્જા નથી અંદર, ચૈતસિક ઉર્જા જોઈએ. આ કોઈ ક્રિયાકાંડની, વિધિ વિધાનની, કર્મકાંડની કોઈ વાત નથી. એટલે શ્રીમદની વાત સમજી ન શકાય કે ભાઈ શું કરવું, અમે તો આ બધું કરીએ છીએ, આવું તો બધે ચાલે છે, આમાં નવું શું કીધું. આ નવું પકડાતું નથી. શ્રીમદ રાજચંદ્રજીનો આખો સંદેશ આ યુગ પુરુષનો, એનો શું કેવું છે, જીવ ક્યાં ભૂલ્યો છે. આત્મસિદ્ધિ વાંચીએ, સાંભળીએ, પણ મોક્ષ માર્ગ ક્યાં લોપ થયો છે, વર્તમાન આ કાળમાં મોક્ષ માર્ગ બહુ લો. એક બહુ મોટા વિદ્વાન મહારાજને મેં સાંભળ્યા, એમણે કહ્યું કે આ શ્રીમદ ઠોકાઠોક કર્યું છે, માર્ગનો લોપ થયો છે, કે આટલા પ્રખર આચાર્યો, આટલા ગ્રંથો, આટલું અમારો સાહિત્ય જ્ઞાન ભંડારો આ બધા પડ્યા છે, માર્ગનો લોપ ક્યાં છે? એને વાત બેસી જ નહીં કે વર્તમાન આ કાળમાં મોક્ષ માર્ગ બહુ લોપ. મોક્ષ માર્ગ છે એ આ માર્ગ છે કે જે માર્ગે લાગેલું એક એક કદમ મોક્ષની સમીપ લઈ જાય, આત્માને બંધનથી મુક્ત કરે. જેમ એમણે મહાત્મા ગાંધીજીને કહ્યું કે ગાઢ દોરડીથી મજબૂત મુસ્કેટાટ બાંધો હોય અને એમાં કોઈ હલનચલન શરીરનું થાય, એ પ્રયત્ન કરે છૂટવા માટે, અને છૂટવાના પ્રયત્નમાં જો બંધનની ગાંઠો નબળી પડે તો માનવું કે પ્રયત્ન સાર્થક છે. થોડો સમય વધુ કરીશું તો દોરડાના બંધનો ઢીલા થઈ જશે અને હું નીકળી જઈશ. આપણને આપણા ધર્મની ક્રિયાઓથી આવો અહેસાસ, આવી પ્રતીતિ, આવી અનુભૂતિ થાય છે કે હું હળુકર્મી થયો, મારા કર્મના બંધન હળવા થયા. સત્તામાં રહેલો કર્મનો ખજાનો સમાપ્ત થઈ ગયો, બહુ માથે બોજો લઈને આવ્યો હતો પણ એક દસકાની અંદર સંસારનો જીવન એવી રીતે જીવ્યા કે શેષ બાકી રહી ગયું. આ હિસાબ થાય, આ આત્મિક ગણિત છે, આ હિસાબ આપણને થતો નથી. દેહ છૂટે ત્યારે એવો અહેસાસ નથી આવતો કે ઘણા બંધન છૂટી ગયા છે, થોડા રહી ગયા છે તો યાત્રા ચાલુ છે, ભલે રહી નથી આવતો. કારણ કે તમામ ધર્મની ક્રિયાઓ જિજ્ઞાસા, અનુસંધાન એ વિના થઈ કરી ઘણી, પણ એને જોડાણ ન મળ્યું, એને અનુસંધાન ન મળ્યું, લક્ષ્ય નહોતું, તો લક્ષ્ય સાથે જોડાણ થાય કેવી રીતે? કૃપાળુદેવે ખંભાતના મુમુક્ષુઓની આ વાત એને પકડી અને જવાબ લખ્યો કે મુમુક્ષુતાના અંશોએ ગ્રહાયેલું તમારું હૃદય પરમ સંતોષ આપે છે. સત્પુરુષને સંતોષ થાય, જ્ઞાનીને સંતોષ થાય, ઓહો આને મારો સમાગમ આટલા માટે જોઈએ છે, આટલા માટે મને ઈચ્છે છે. આની અંદર મુમુક્ષુતાના અંશો છે. મુમુક્ષુ એટલે જગતની મોહાશક્તિથી મુંજાઈને એક મોક્ષને વિશે એટલે છૂટવાને માટે યત્ન કરવો, તે માત્ર મોક્ષ અભિલાષ આ મુમુક્ષુતાનું લક્ષણ છે. કામ એક આત્માર્થનો, બીજો નહીં મને રોગ, આ મુમુક્ષુતાનું લક્ષણ છે. એના અંશ પણ જો ન હોય તો બાકીની બધી ક્રિયાઓ આપણને ઈચ્છિત પરિણામ આપતી નથી. એટલે જ્ઞાની લખે છે કે અમને પરમ સંતોષ આપે છે. શબ્દ પ્રયોગને જરાય હળવો લેતા નહીં, જ્ઞાનીને વળી પરમ સંતોષ, તમારે શું જોઈએ છે તો એને શું જોઈએ છે આપણી પાસેથી? એને સંતોષ થાય તો શું ધન, પૈસા, પદ, પ્રતિષ્ઠા, માન, સત્કાર, પૂજા એ કંઈ જોઈએ છે? એને સંતોષ ક્યારે થાય? એને શું દો તો સંતોષ થાય? જેને કશું જોઈતું નથી એને સંતોષ આપવો કેવી રીતે? જો મુમુક્ષુતા આપણી વધે તો જ્ઞાનીને સંતોષ થાય. અને એ જ્યારે જીવની આ યોગ્યતા મળે ત્યારે એ આ આપ્યા વિના રહે ને, આ ક્રમ છે. કાલે એક ભાઈનો પ્રશ્ન હતો કે સાહેબ, આપણે ગુરુએ આપણને આજ્ઞા આપીને આપણે બધું કરતા હોય ને, એમાં આપણી હજી 3 વર્ષની એની આખી મર્યાદા હોય, એમાં ગુરુનું અવસાન થઈ જાય તો પછી આપણે ક્યાં જવું, પછી આગળ કેવી રીતે બધું, પછી બીજા ગુરુ ક્યાંથી શોધવા જવાના, પછી હાયલું 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 તો બસ એવા કર ને, પછી એની મેં મોકલશે નહીં, કોકને આમ કર, કોકને મોકલે કાંઈ ન થાય ભાઈ, આ બધી માથાકોટમાં તમે ક્યાં પડ્યા. આપણી યોગ્યતા હશે તો ગુરુને શોધવા જવો નહીં પડે. શિષ્યની યોગ્યતા હોય તો એની પૂર્તિ કરનાર જગતનું પરમ તત્વ સદા સદૈવ જાગૃત જ છે. એને ગીતામાં કૃષ્ણએ કહ્યું છે, સંભવામિ યુગે યુગે. તું જો અર્જુન હઈશ, તું જો અર્જુન હઈશ તો તારા ધર્મયુદ્ધ માટે સારથીને શોધવો નહીં પડે. પણ તારા જ કંઈ ઠેકાણા નથી તો શોધીએ પણ સત્પુરુષ મળવાનો અને મળેલો સત્પુરુષ ઓળખાવાનો નથી. કાંઈ હોકરવાર નહીં થાય. ચપટી ચોખા નાળિયેર ચડાવો એટલું જ, ફૂલની માળાની કાંઈ વળે નહીં. પોતાની પરમ ગુરુને પરમ સંતોષ થાય. એટલે કૃપાળુદેવીએ એક સરસ શબ્દ મૂક્યો છે કે આવી આપણું પરિભ્રમણ સમાપ્તતાને પામે એવી જિજ્ઞાસા એ પણ એક કલ્યાણ છે. તમને સંસારથી છૂટવાની જે ઈચ્છા છે એ પણ કલ્યાણ છે. અને સતત ધર્મ ક્રિયા કરનારા લોકોને ધર્મ કરવો છે, સંસારથી છૂટવું નથી. એની અંતરની અભિલાષા પૂછો અને ગુરુ પ્રસન્ન થાય ને કે અમારે તમારું કામ કરી દઉં બોલો, તો એ સંસાર સિવાય કંઈ માગે નહીં બીજું. સાહેબ છોકરાને જરાક આ તકલીફ છે દૂર કરી દો ને, સાહેબ જરા અમારા ઘરની અંદરનું આ છે જરા આમ કરી દો ને. અભિપ્સા ભરોભર સંસારની પડી હોય તો જિજ્ઞાસા એ કલ્યાણ છે. ખરેખર છૂટવું છે આ સંસાર નહીં જોઈએ, કોઈ પણ સ્વરૂપમાં ન જોઈએ. ચક્રવર્તીનો સંસાર મળતો હોય તો ન જોઈએ, ઇન્દ્રનો મળતો હોય તો પણ ન જોઈએ, મોક્ષ સિવાય કશું જોઈતું નથી. આ સમાપ્તતાને પામે એ સિવાય અમારી કોઈ જિજ્ઞાસા નથી. જો તમે કરી શકો તો મારો સંસાર સમાપ્ત કરો, ન કરતા હો તો અમને એનો રંજ નથી, પણ અમને આ સંસાર જોઈતો નથી. આ સદગુરુને ઓળખી શકે, આ સત્પુરુષની પહેચાન કરી શકે, આપણી જિજ્ઞાસા આપણી મુમુક્ષુતા એ ઓળખાવી શકે કે આના સંયોગથી મારો સંસાર નાશ નહીં થાય, કારણ કે આ સંસારની વાસનાઓથી ભડકે પડી રહ્યો છે. એ સ્થૂળ વાસના હોય કે સૂક્ષ્મ વાસના હોય, લોકસંજ્ઞાની લોકેષણાની વાત, એની વિતેષણા ગઈ, એની કામેષણા ગઈ, પણ એની લોકેષણા રહી. એ આપણો સંસાર નષ્ટ ન કરી શકે. આ વસ્તુ સમજવાની આમાં છે. એક તો આપણી એવી સ્થિતિ, આપણી એવી માગણી, આપણી એવી ઈચ્છા, આપણી એવી પ્રાર્થના જ્ઞાની પાસે કે જેથી જ્ઞાનીને પરમ સંતોષ થાય. અને સાચા જ્ઞાનીને સંતોષ શેમાં થાય? આપણી મુક્તિની જિજ્ઞાસામાં થાય. આપણા સંસારને હરોભરો તો કે એ તો હું કરતો હતો, હું એ છોડીને આવ્યો છું. તો પેલું કહે છે ને, પ્રભુ જે તે છોડ્યું એ તારીખ અને અમે માગીએ, જે તે છોડ્યું એ અમે તારી પાસે માગીએ છીએ. આવો ખેલ ચાલ્યો છે. આ બે વસ્તુ સમજવાની છે કે આવી જિજ્ઞાસા એ પણ એક કલ્યાણ છે, અને પછી એ સંતના આશીર્વાદ કૃપા અનુગ્રહ મેળવ્યા વિના રહીએ નહીં. સમાગમ આપી નથી શકતા, પોતે સ્વયં હજુ કર્મના ઉદયની અંદર છે, તો પણ એને જવાબમાં લખે છે કે એવો યથાયોગ્ય સમય આવી રહેશે કે ઈચ્છિત વસ્તુની પ્રાપ્તિ થઈ રહેશે. જાઓ, અમે તમને કહી છીએ કે તમને આ ઈચ્છિત વસ્તુ મળી જશે, અમારાથી કે ગમે તેનાથી. આ તો પરમ તત્વ છે, ગમે તે સ્વરૂપે આવીને ઊભું રહેશે, ગમે તે નામે આવીને ઊભું રહેશે. તમે નામ રૂપની ચિંતા નહીં કરતા. આ અધ્યાત્મ છે. તમારે સમાગમ આપવો નથી, તમને ટાઈમ નથી, તમે તમારા ઉદયમાં વ્યસ્ત છો. અને આણે જ્યારે લખ્યું કે અમારી તો આ જિજ્ઞાસા છે, તમને મળવા માટે કોઈ વ્યવહાર નથી, કે ના ના, તમારી સાથે અમારો દોસ્તી થાય તો સારું, અમને તો આ છે, પરિભ્રમણ સમાપ્ત થાય. ઓહો, આ તમારી જિજ્ઞાસા છે, જાઓ, અમને સંતોષ છે અને તમને યથાયોગ્ય સમયે ઈચ્છિત વસ્તુની પ્રાપ્તિ. અને એક પરમ જ્ઞાનીના આ આશીર્વાદ, આ જવાબ આપણને લખે કે તમને થઈ રહેશે. એ કે એટલે થયા વિના રહીને, આખો સૃષ્ટિનો કાયદો છે, સતની આજ્ઞા અનુસાર સંસાર ચાલે. કેટલી જબરજસ્ત વાત મૂકી કે એવો યથાયોગ્ય સમય આવશે, તમે ચિંતા નહીં કરતા. હવે તમારી જિજ્ઞાસા જાગૃત રાખજો, એવો સમય આવી રહેશે, લાવવો નહીં પડે. કે જ્યારે ઈચ્છિત વસ્તુની, ઈચ્છિત તો આ છે, અનાદિનું પરિભ્રમણ સમાપ્તતાને પામે, એની પ્રાપ્તિ થશે. જાઓ, આવા આશીર્વાદ, આવો સંતનો અનુગ્રહ, સંતની આવી કૃપા, આ એનો અંતરનાદ. જ્ઞાની પાસે જઈને આપણે કંઈ વાત મૂકીએ અને એના અંતરમાંથી એક આશીષ નીકળે, તથાસ્તુ. તરતી જાવ થશે. પછી કોઈ પ્રશ્ન છે? આખું જગતનું પરિબળ છે એ કામ કરતું થઈ ગયું આપણા કલ્યાણ માટે, કેમ કે એમાં એક સંતનું, સતનું બળ કામ કરી રહ્યું છે. આ મારી જિજ્ઞાસા સાચી હશે તો આશીર્વાદથી મારું કલ્યાણ થશે જ. એટલી બધી પત્રની અંદર તો આપણને લાગે કે નહીતર નહીં કહે કે તમારી જિજ્ઞાસા સાચી છે, પ્રયત્ન કર્યા કરજો, એમે લખાય, એમાં શું હતું? તમારી મુક્ત પરિભ્રમણની, મુક્ત થવાની જિજ્ઞાસા સાચી છે, હવે તમે મહેનત કર્યા કરજો, એમ નથી લખ્યું. એ સમય આવશે અને ઈચ્છિત પરિણામની પ્રાપ્તિ થશે. અરે વાહ, ઈચ્છિત પરિણામ કયું? પરિભ્રમણની સમાપ્તિ થઈ રહેશે. કોણ કહે છે? પરમ તત્વ સત્પુરુષ કહે છે, જ્ઞાની કહે છે. એના શબ્દની કોઈ કિંમત હોય કે નહીં, બળ હોય કે નહીં? આ સંતના આશીર્વાદ, આ એનો અનુગ્રહ, આ એની કૃપા. આ તો એને લખીને દીધું, ન લખીને માત્ર આંખથી પણ તમને આશીર્વાદ આપે વાત. અને જગતની અંદર સંતના આશીર્વાદથી શ્રેષ્ઠ મૂલ્યવાન કોઈ ચીજ નથી. સંતની અમી દ્રષ્ટિ, સત્પુરુષોની કૃપા દ્રષ્ટિ, એ જ સમ્યક દર્શન છે. શ્રીમદ લખે છે આગળના એક પત્રમાં આવે છે. હવે તમે સંકેતના બધા શાસ્ત્ર વાંચ્યા કરો, કેટલા પ્રકાર છે ને કેટલા નહીં ને, 10 પ્રકાર થાય ને 15 પ્રકાર થાય ને, મહિનો દિવસ સંકેતની ચર્ચા કર્યા કરે, એના ભાગ કેટલા ને પેટા ભાગ કેટલા. સંતની અમી દ્રષ્ટિ, કૃપા દ્રષ્ટિ, એ જ સમ્યક. સમજાવો, બતાવો આ સંકેત કયો પ્રકાર. શ્રીમદના બોધમાં આ મળશે, આ દ્રષ્ટિ મળશે, આ પ્રાપ્તિ છે આપણી, આ સમજ આવી, આ દિવ્ય સમજ છે. શબ્દની સમજ નથી, એક આત્મા પરમાત્માના ભાવને પકડે છે એટલી વિશુદ્ધિ લબ્ધિ થઈ ગઈ છે. એમાંથી એનો ભાવ પકડાય છે. નિરંતર વૃત્તિઓ જણાવ લખતા રહેશો, જિજ્ઞાસાને ઉત્તેજન આપતા રહેશો, અને પછી નીચેની ધર્મકથા શ્રવણ કરી હશે, તથાપિ ફરી ફરી તેનું સ્મરણ કરશો. શું કહ્યું તમારે? હવે પત્રો લખવા હોય તો શું લખજો? હવે આ કેવી રીતે લખવી? લયું સ્વરૂપ ને વૃત્તિનું, વૃત્તિનું સ્વરૂપ જ જાણતો નથી, એ વૃત્તિ લખે કેવી રીતે? ક્ષણે ક્ષણે પલટાતી સ્વભાવ વૃત્તિ નથી જોઈતી. કઈ વૃત્તિ લખું? અહીંયા તો એક હજી યાદ કરું ત્યાં તો એ વૃત્તિ પલટાઈ જાય છે, ઠેકાણું જ નથી. એટલી બધી ચપળ સ્થિતિ છે ચિત્તની કે વૃત્તિ પલટાયા જ કરે છે. જીવ ક્યાંય ઠેકાણે નથી. સંસારનો એક વિષયનો વિચાર ચાલે ત્યાં બીજો, બીજો વિષય, ત્રીજો વિષય, ચોથો વિષય, એ ગણતરી ન કરી શકે એટલી ઝડપથી એની વૃત્તિઓ પલટાતી જાય છે. એના લક્ષમાં નથી આવતો. બહુ સ્પીડ હોય ને ત્યારે પદાર્થ સ્થિર લાગે, બહુ સ્પીડ હોય ને જ્યારે આપણી કલ્પનાની બહાર એની ગતિ હોય ત્યારે પદાર્થ કેવો લાગે? આ પૃથ્વી સ્થિર છે કે ફરે છે? આપણે બધા અત્યારે ચકડામાં બેઠા છે એમ વૈજ્ઞાનિકો કહે છે. હવે આપણને આ લાગે છે કંઈ? આપણને તો આપણે જરાક ચક્કર મારી તો કે મને ફેર ચડે છે, પણ તું આટલા ચક્કરમાં તો બેઠો છું, આની સ્પીડ કેટલી? એ પછી જ્યારે વાંચીએ ત્યારે એમ થાય આટલી બધી સ્પીડ છે, આપણે ઘર દુનિયા બધું ફર્યા કરે. એ ફરે ને પછી આખી પૃથ્વી ફરે. પૃથ્વી પોતે તો ફરે પોતાની ધરી ઉપર, પણ એ ધરીવાળી પૃથ્વી પાછી આખી સૂર્યની આસપાસ. આ તો ગજબ કરી. આમાં તો ક્યાંનું ક્યાંય ઉડી જાય કંઈ પણ વસ્તુ હોય તો. સામાન્ય વરસાદને વાવાઝોડું આવે તો ઘરનું છાપરું ઉડે છે, પણ આમાં તો કાંઈ ઉડતું નથી. બહુ ગતિ છે ત્યાં સ્થિરતા છે. મનની ચપળ ગતિ છે. અર્જુન પૂછે છે કૃષ્ણ ભગવાનને કે પ્રભુ, વાયુને વશમાં કરી શકાય પણ મનને વશમાં કરી શકાતું નથી, એટલું ચપળ છે. વાયુ વશમાં કરી શકાય? ત્યારે ભગવાન કહે છે, હે કૌંતેય, અભ્યાસે ન તું વૈરાગ્ય. બે જ સાધન છે, અભ્યાસ અને વૈરાગ્ય. તને પેલા જગત તરફનો વૈરાગ્ય જાગે તો પલટાતી વૃત્તિ તું એને સંયમમાં લાવી શકીશ. પણ જ્યાં સુધી વૈરાગ્ય જાગ્યો નથી જગત અને જગતના પદાર્થો ઉપર, ત્યાં સુધી એ તરફ ઘસડાતી વૃત્તિને તું પકડી શકીશ નહીં. વૃત્તિ સદવૃત્તિ છે, અસદવૃત્તિ છે. ક્યારેક ક્યારેક કેટલી અસદવૃત્તિ, નિકૃષ્ટ ભોગની વૃત્તિ આવે, પકડાય નહીં. ક્યાંથી આવી? અનાદિના સંસ્કારો કામ કરતા જ હોય. અનંતનું પરિભ્રમણ છે. અને અનેક પ્રકારની ગતિનું પરિભ્રમણ છે. તિરેંચના જીવોમાં, ઘાતકી જીવોમાં, કરુણામય જીવોમાં બધે જ એને પર્યાય ધારણ કરી છે અને બધાના સંસ્કાર ભેગા કર્યા છે. સર્પની વૃત્તિ પણ છે, સિંહની વૃત્તિ પણ છે, મર્કટની વૃત્તિ પણ છે અને ભૂંડની વૃત્તિ પણ છે. ક્યારે કઈ ઉદયમાં આવે છે, કયો સંસ્કાર જાગે છે, આ વિકારનું સ્વરૂપ પકડી શકાતું નથી. વૈરાગ્ય વિના ન થાય અને પછી અભ્યાસ કર. પણ વૈરાગ્ય અભ્યાસનો આધાર વૈરાગ્ય છે. એને જો તમારે હવે સાધના કરવી છે, આ સાધનાનો ક્રમ, જેને પરિભ્રમણથી છૂટવું છે એણે પોતાની વૃત્તિઓનું અવલોકન કરતા શીખવું. એટલે ભગવાને એવો સરસ ક્રમ આપ્યો કે નિરંતર વૃત્તિઓ લખતા. આમાં શું કહેવું, આમાં શું બોલવાનું છે, આમાં શું સ્વાધ્યાય થાય? અરે ભાઈ, આ જો સમજાય ને તો બધો સ્વાધ્યાય આવી જાય. સાધક છો ને, વૃત્તિનો અભ્યાસ કર અને એકવાર પ્રયોગ કર કે મારે 15 મિનિટ આના માટે કાઢવી છે અને 15 મિનિટમાં મારી કેટલી વૃત્તિ આવી મારે લખવી છે. નોટબુક લઈને બેસ, ઘડિયાળ લઈને બેસ, 15 મિનિટ બહુ થાય 5 મિનિટ રાખ, 5 જ મિનિટ સામે બરાબર ઘડે 5 મિનિટ. અને જેટલી વૃત્તિ ઉત્પન્ન થતી જાય, જે જે વિષય, જે જે પદાર્થ, જે જે ભાવ, જે જે ક્રિયા એના તરફ, અને લખતો જા, ત્યારે ખબર પડશે કે સ્વરૂપ શું છે આનું. આ ઉપયોગ તો જુઓ, વૃત્તિઓ જાય છે એ તો શરીરમાં તો કાંઈ ચેતન છે જ નહીં. શરીરમાં જો પ્રાણ ન હોય તો વૃત્તિઓ ક્યાં જવાની? ધૂળ ચેતન છે. એ ચૈતન્યનો ઉપયોગની તાકાત તો જુઓ. 14 રાજલોકમાં વૃત્તિઓ ફરી વળે છે. આ ચેતના છે, એ લોક, એના ઉપર સંયમ, એના ઉપર નિયમન, એને માટે વ્રત છે. લયું સ્વરૂપ અને વૃત્તિનું ગ્રહ્યું વ્રત અભિમાન. જ્ઞાનીઓ કે છે, હવે અમારા તમારા ઉત્કર્ષમાં અમારે કંઈક યોગદાન આપવું છે તો તમારી વૃત્તિ બતાવો કે વૃત્તિ ક્યાં જાય છે, વૃત્તિ શેમાં ખેંચાય છે, વધારે આકર્ષણ શેનું છે. તો પોતાને જ ખબર ન હોય તો શું કરે? કેમકે ક્યારેય પોતે એનું અવલોકન કર્યું નથી. મારી નબળાઈ હું જાણતો નથી, વોટ ઇઝ માય વીકનેસ. તો મારે સશક્ત થવું કેવી રીતે? મારી નબળાઈઓ, મારી ઉણપ, મારી ક્ષતિઓ, મારી ખામીઓ, એ જો હું જોઉં, દોષને ઓળખું તો દોષ ટળે. દોષને ઓળખતા જ નથી આવડતું તો દોષ ટળશે શી રીતે? દીઠા નહીં નિજ દોષ તો તરી એ કોણ ઉપાય. કૃપાળુદેવના એક વાક્ય કંઈ સમજાય છે આપણને, કે જો તને તારી નબળાઈઓ, તારા માઇનસ પોઈન્ટ, તારી વિકૃતિઓ, તારા વિકારો, તારી ઉણપો, એ જો નહીં દેખાય, એ જો સમજાય નહીં, પકડાય નહીં, કયા ઉપાયથી તું તરીશ? નિરીક્ષણ કર, પરિણામોનું અવલોકન કર, વૃત્તિઓનું અવલોકન કરો કે કઈ કઈ પ્રકારની વૃત્તિઓ છે, સદવૃત્તિનું જોર છે કે અસદવૃત્તિનું જોર છે, કશાયની વૃત્તિઓનું જોર છે કે ધર્મની વૃત્તિનું જોર છે. જરાક મોકો મળે છે, અનુકૂળતા મળે છે, જીવનની સુવિધા પ્રાપ્ત થાય છે, પૈસો મળે છે, કોઈની લાગવગ ઓળખાણ મળે છે, શું ભાવ થાય છે? શું કરી લઉં? સંસારના ભોગ તરફ જાય છે કે મુક્તિની અભિલાષ તરફ જાય છે? આ પોતે પોતાને જોવો જોશે. આને કહે છે સ્વનિરીક્ષણ, સ્વપરીક્ષણ. કરો પરીક્ષા પોતાની. અને જેણે કરી છે એનો નિર્ણય તો કૃપાળદેવે આપી દીધો એ જ પદમાં કે અધમા અધમ અધિકો પતિત સકળ જગતમાં હું. એ નિશ્ચય આવે, પ્રભુ મેં બધો પ્રયત્ન કરી લીધો પણ મારા જેવો નીચ અને નાલાયક આ જગતમાં બીજો હોય એવું હું માનતો નથી. કેમ કે મારે લખવી નથી આ વૃત્તિઓ, પણ હજુ જોઉં છું ત્યારે એમ થાય ઓહો કેવી નિકૃષ્ટ વૃત્તિઓ શણે સમયે સમયે પલટાતી જાય છે. એટલે કહ્યું પ્રભુ હવે બીજું કાંઈ નહીં, મને હવે ખ્યાલ એવો. અને ભક્ત કવિ સુરદાસે લખ્યું, મોસમ કૌન કોટિલ ખલકામી, હે પ્રભુ કૃષ્ણ પરમાત્મા મારા સિવાય એવો દુષ્ટ અને કામી આ જગતમાં કોણ છે. ત્યારે પરમાત્માની ભક્તિનો માર્ગ ખુલ્લો થાય છે. તરીએ કોણ ઉપાય, ત્યારે ખ્યાલ થાય કે હું પામર શું કરી શકું, હું શું કરીશ. આવા સત્પુરુષને ચરણે એની અનન્ય ભક્તિ, એની નિષ્ઠા, કા હું પ્રભુ ભક્તિ કરી શકું અને કા સ્વરૂપ ભક્તિ કરી શકું. આખો મૂર્તિ પૂજાનો મર્મ સમજજો. બોલવું તો સરળ છે કે મૂર્તિ પર છે, આમ છે તેમ છે, તો કર સ્વભક્તિ ખબર પડે. એક સેકન્ડ પણ નહીં કરશે પળ પણ. આ વાત કરનારા બધા મૂર્તિની ઉથાપના કરી નાખે છે. પ્રભુ ભક્તિ સિવાય કોઈ બીજી વિકલ્પ નથી. જ્ઞાનીઓએ બહુ જ અભ્યાસ કરીને વૃત્તિઓનો મૂક્યું છે કે તારી વૃત્તિને તારું સ્વરૂપ નથી પકડાતું તો પરમાત્મામાં સ્થાપિત કર, અને એના નિરંજન નિરાકાર સ્વરૂપ, એનું વિતરાગી સ્વરૂપ, એનું નિર્વિકારી સ્વરૂપ એમાં જોડાઈ જા. અને પછી જીન પદ નિજ પદ એકતા ભેદભાવ, ને બસ એનું પદ જેથી સમજાઈ જશે જીનનું અને એ પ્રમાણ આહ્લાદક થશે ત્યારે એ જ સ્વરૂપ મારું છે. સરળતાથી સ્વરૂપ ભક્તિમાં વહેવા જઈશ કે પ્રભુ તારું સ્વરૂપ અને મારું સ્વરૂપ બે ભિન્ન નથી. આવી અભેદ ભક્તિ જ્યારે નિર્માણ થાય, પહેલાં અભેદ ગુણાનુવાદ થાય, અભેદ ગુણાનુભૂતિ થાય, ભગવાનના ગુણોની ભક્તિ કરતા કરતા એ જ ગુણો મારા આત્મામાં છે. અભેદ ગુણાનુભૂતિ થવાને કારણે એનામાં અભેદાનુભૂતિ થાય, એને કહે છે અપરોક્ષ અનુભૂતિ પરમ તત્વની, અને એને સ્વરૂપની અનુભૂતિ થાય. આખો ક્રમ જ્ઞાનીઓએ બહુ વૈજ્ઞાનિક પદ્ધતિથી સાધકો માટે મૂક્યો છે. એટલે કૃપાળુદેવ લખ્યું કે સ્વરૂપનું કારણ ને ધ્યાનનું કાર્ય એવી તારી પ્રતિમામાંથી લાખો લોકો કટાક્ષના માર્ગે વેડા, ટીકા કરીને ઊંધા થયા, ઉડાડી દીધા મંદિરોને અને મૂર્તિઓને. અને શું ગજું છે તાકો, તાકાત શું છે. આત્મ સ્વભાવ અગમ્ય તે અવલંબન આધાર, જીન પદથી દર્શાવ્યો તે સ્વરૂપ પ્રકાર. અરે આ જેવી તેવી વાત નથી. અંતિમ સંદેશમાં સાર રૂપે સંચય રૂપે કૃપાળુદેવે કીધું છે, જો હજી ન બેસતું હોય તો વિચારો અને માન્યતાને અંધશ્રદ્ધા છોડો. છોડી દો, અનેક જન્મોના બંધન છે આ બધા આપણી સ્વરૂપની સિદ્ધિને રોકવા માટેના છે. વિચાર થવો જોઈએ કે આત્મ સ્વભાવ છે, અગમ્ય છે, અવલંબન વિના એ પકડી શકાય નહીં, અરૂપી છે, અદ્રશ્ય છે, નહીં પકડી શકાય. બુદ્ધિથી તો ક્યારેય પાર પામી શકાશે નહીં. અવલંબન આધાર, અને અવલંબન કોનું લેવું, શુદ્ધ આત્મ સ્વભાવનું. જેવો શુદ્ધ આત્મ સ્વરૂપને પામ્યા છે એવા પુરુષોની પ્રતિમા, એવા પુરુષોનું ચિત્રપટ, એવા પુરુષોની ચરણ પાદુકા એ મારા અવલંબનનો આધાર છે. નિયમિત એનું અવલંબન લ્યો, દર્શનથી, પૂજાથી, ભક્તિથી, કોઈ પણ રીતે, પણ પદ્ધતિ બરોબર કલ્યાણની પકડો. નિરંતર વૃત્તિઓ લખતા રહેશો અને જિજ્ઞાસાને ઉત્તેજન આપતા રહેશો. તમારી જે છૂટવાની જિજ્ઞાસા છે એને ઉત્તેજન આપજો, ક્યારેય એ ઢીલી ન પડે. આપણે તો પર્યુષણ જાય એટલે ઢીલી, વરી કોઈને કોઈ પ્રકારનો કંઈક થાય મહોત્સવ તો પાછી જોરમાં. છૂટવાની જિજ્ઞાસા પણ સ્થિર નથી. સાધકે આ પ્રયત્ન કરવાનો છે, જિજ્ઞાસાઓને ઉત્તેજન આપો, જરાય નબળી ન પડે, મારું લક્ષ જરાય ઢીલું ન થાય. એ જ્યારે પોતાના લક્ષથી આબદ્ધ છે ત્યારે એને સાધનામાં કંઈ કચાશ નહીં આવે, ખટાશ નહીં આવે, પૂર્ણ પરિપક્વતા થશે અને એ સાધનામાંથી શાંતિનો અનુભવ થશે, આનંદનો અનુભવ થશે. અહીં સુધી ચાલ્યું છે. વિશેષ અવસરે થોડી હમણાં અહીંયા મધુભાઈ નથી.